તારીખ 24/10/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 715 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 414
તીર્થાદિનાથ શ્રી મહાવીર ભગવાન નિર્વાણ મહોત્સવ છે. 25 અને 10 વર્ષ થયા ભગવાન આજે પરોઢિયે નિર્વાણમાં પધાર્યા. એના ભરત વર્ષના જીવોને તો વિયોગ થયો. ભગવાનનો અને ભગવાનની દેશના વાણીમાં વિયોગ થયો, પરંતુ ભગવાન તો ઉપરના પદમાં ગયા, અરિયંત પદમાંથી સિદ્ધ પદમાં ગયા. એ ઉપલી દશા છે. જ્યાં સુધી અરિયંત દશા છે ત્યાં સુધી અસિદ્ધત્વ છે.
બરોબર.
જીવા આત્માના અનંતે અનંત ગુણ છે, તેવા પર્યાયમાં સિદ્ધ એટલે પ્રાપ્ત નથી. એવું અસિદ્ધ પણ છે અરિયંત દશામાં. એ દશા પૂરી કરીને ઉપરની દશામાં આમ તો વચમાં 14મું સ્થાન અલ્પકાળ માટે આવી જાય છે. એ તો ઉપરનું સ્થાન છે અને એથી પ્રસિદ્ધ દશા છે. સિદ્ધ દશા એ કોઈ ગુણસ્થાન નથી, ગુણસ્થાન પૂરા થયા પછીની દશા છે. જેમ આત્માનું સ્વરૂપ 14 ગુણસ્થાનથી પાર છે, એમ આ સિદ્ધ દશા પણ 14 ગુણસ્થાનથી
પાર છે.
એ મહાન પ્રસંગનો ઉત્સવ ઉજવવા દેવલોકમાંથી દેવો પણ આવેલા. 2510 વર્ષ પહેલા અહીંયા દેવો પણ આવેલા, પાવાપુરી માંથી બરાબર સમશ્રેણીએ સિદ્ધિ સિદ્ધા ઉપર બિરાજે છે આજે પણ. એમની પરંપરાથી અધ્યાત્મ વિદ્યા અહીં ચાલે છે. ભગવાનના ઉપદેશની પરંપરા સત્શાસ્ત્ર મહાવિદ્યાલય છે. તેથી વર્તમાન શાસન ભગવાન મહાવીર સ્વામીનું શાસન કહેવાય છે. અને વર્તમાનમાં એમની ઉપદેશનો ઉપકાર વર્તે છે. જે જીવો શાસનમાં છે એ જીવો ઉપર એમનો ઉપકાર વર્તે છે એમ કહેવાય. એમની પરંપરા ચાલી છે એ અંતિમ તીર્થંકર હોવાથી કહેવાય છે, પરંતુ અનંત તીર્થંકરોની પરંપરા એમ જ ચાલી છે, એક સરખી ચાલી છે, કોઈમાં ક્યાંય ફેર પડ્યો નથી. એવા મંગળ પ્રસંગનું સ્મરણ કરવા અર્થે આજનો દિન છે. નિર્વાણ દિશા અને સિદ્ધ દિશાનું સ્મરણ કરવા અર્થે આજનો દિન છે. એ મહાન દિન તરીકે દેવે 12માં પણ અનેક દીવાઓ પ્રગટાવેલા, તેથી 12ની સ્થિતિ રહી ગઈ. લોકો પણ આજે ઘરે ઘરે ઘણા દીવા કરે છે, એ પરંપરા એ રહી ગઈ છે. મૂળ વાત ભૂલાઈ ગઈ, કેમ કે અન્ય મત વધારે ફાયલો થયો અને વિસ્તાર પામી ગયો. જૈનો થોડા રહી ગયા અને જે થોડા રહી ગયા એમાં પણ મૂળ વાત લુપ્તપ્રાય થઈ ગઈ. તેથી મૂળ વાત ભૂલાઈ ગઈ ને દીવાઓ રહી ગયા એટલે દીવા દીવો કરે તે દિવાળી કરે છે એમ જોવામાં આવે છે. ખરેખર તો જે માર્ગે ચાલીને ભગવાન નિર્વાણ પધાર્યા એ માર્ગે ચાલવું એ ખરેખર એમના પ્રત્યેક પંચે પાંચ કલ્યાણક માનો કલ્યાણક છે અને નિર્વાણ કલ્યાણક દિન છે. એમના કલ્યાણ એટલે કલ્યાણ કરનાર તે કલ્યાણક, કલ્યાણક નો અર્થ જેવો છે, કલ્યાણ કરે એ કલ્યાણક, પોતાનું કલ્યાણ કરવા પ્રત્યે પોતે પોતાના સ્વરૂપ નું આરાધન કરે ત્યારે કલ્યાણ થાય, અને ત્યારે ભગવાન ના કલ્યાણ બીજીવાને મનાવ્યા કહેવાય. આજનો મહાન દિવસ છે, ચૌદમું સ્થાન થી પાર છે, સ્થાનક મૂળ સ્વરૂપ માં નથી. એમ પોતાના સ્વરૂપની મુખ્યતા કરે ત્યારે વર્તમાન જે તે સ્થાનક પ્રગતિ હોય તે પણ ગૌણ થઈ જાય છે. જાણવો બીજો ભાવ એના ઉપર કહે તો મુનિરાજ છે, આચાર્ય તુલ્ય બિરાજમાન છે, છતાં હું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, એવો બીજો નાયક ભાવ છું, એ ચૌદ ગુણ સ્થાન થી પાર નો ભાવ છે. એવો હું છું, ગુણ સ્થાન ને ગૌણ કર્યા છે આ દ્રષ્ટિકોણ થી. પ્રશ્ન કર્યો છે ચૌદ ગુણસ્થાન થી પણ હું પાર છું એ નિશ્ચય થયો. આ નિશ્ચય ના પ્રકરણ માં આ વાત લખી છે કે ચૌદે ગુણસ્થાન થી મારું સ્વરૂપ એટલે પાર છે એવો હું છું એવા સ્વરૂપ સ્વરૂપ ના આશ્રય ભાવ નો ઉપાડ છે, ઉપાડ જ એવું છે. આનું નામ સ્વરૂપ નો આશ્રય છે. તમે હતા સુરેશભાઈ ચર્ચા સંસ્કાર, તમે હતા કે નહીં? બહુ સારો વિષય ચાલે, બહુ સારી વાત પૂછી બેન કરી હતી. પ્રશ્ન પૂછો કે વારંવાર શુદ્ધો ઉપયોગ થાય એના માટે સાધક ને ખબર પડે છે કે નહીં, સાધક એના માટે વિશેષ શું પ્રયત્ન કરે છે? તો કે એ શુદ્ધો ઉપયોગ ની લાચારી પણ નથી. આ શુદ્ધ વાત સાધક ને શુદ્ધો ઉપયોગ ની લાચારી નથી, એની પરિણતિ જેમ જેમ મજબૂત થતી જાય છે, તગડી થતી જાય છે, ત્યારે ઉપયોગ ખેંચાઈને અંદરમાં આવે છે. સહજપણે ઉપયોગ અંદરમાં ખેંચાઈ જાય છે, વારંવાર ખેંચાઈ જાય છે. જેટલી પરિણતિ વધારે શક્તિવાન થાય છે એટલી નિર્વિકલ્પ દશા વારંવાર આવે છે. એટલે દશાની લાચારી નથી કોઈ, કોઈ ગુણસ્થાન કહો કે દશા કહો એની કોઈ લાચારી આમાં નથી. એવો જ ઉપાડ છે, શરૂઆત જ અહીંથી આવા પ્રકારથી શરૂઆત થાય છે. પછી દશાનું વૃદ્ધિગત પણ થાય છે, એમાં આ જ સ્વરૂપાશ્રય જોર કરે છે, બીજું કોઈ કારણ એમાં નથી. પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ નો જેટલા જોર થી આશ્રય થાય એટલી જ નિર્દોષતા વધે, એ વિધિ છે. એ વિધિ નું પણ અનુભવ જ્ઞાન વર્તે છે, જ્ઞાન વર્તે છે એમ નહીં, જાણ પણ વર્તે છે નહીં, અનુભવ જ્ઞાન વર્તે છે એમ છે. એટલે એક સાથે બે ખ્યાલ છે કે આમ શુદ્ધ થવાય છે, આમ પૂર્ણ થવાય છે, અને અવસ્થામાં અપૂર્ણતા પોસાતી ન નથી, એનું નામ જ એને શુદ્ધ પૂર્ણ શુદ્ધતા જોઈએ છે. વિકલ્પ તો ક્યારેક આવે, મોક્ષ દશાનો વિકલ્પ તો ક્યારેક આવે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એવો ક્યારેક વિકલ્પ આવે, ન જ આવે એવું કઈ નથી, આવે. પણ એ તો બીજા વિકલ્પની સામે આ વિકલ્પ છે, એ તો કહ્યું તું કઈ દિવસ પહેલા. વિકલ્પ કોની સામે છે કે બીજો પણ વિકલ્પ થાય છે ઉદયાધીન ભાવનો, એની સામે આ વિકલ્પ છે. એ દશા નથી, દશા તો આ જોઈએ. પણ પોતાના સ્વરૂપને વિશે આશ્રય કરવામાં કોઈ વિકલ્પની આવશ્યકતા નથી. સ્વરૂપ નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ ભાવે એનો આશ્રય કરવાનો છે, એમાં કોઈ વિકલ્પની આવશ્યકતા નથી. કેમ કે એ મોજૂદ છે. મોક્ષ દશા તો હયાત નથી, મોજૂદ નથી એટલે એનો વિકલ્પ થાય. પણ જે હયાત છે એનો વિકલ્પ શો, જે સદાય છે હાજર છે એનો વિકલ્પ શો, એનો કોઈ વિકલ્પની આવશ્યકતા નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે કે નિર્વિકલ્પ દશા વખતે સ્વતર પ્રકાશક સ્વભાવને વાંધો આવે છે, એટલે આવે છે કે નહીં? કેમ કે આપણે આગળ એમ સ્થાપ્યું કે છદ્મસ્થનો ઉપયોગ એક કાળે એક જ પદાર્થને વિષય કરે, તો નિર્વિકલ્પ દશામાં તો ઉપયોગથી દશા નિર્વિકલ્પ છે. ત્યારે એકલ શુદ્ધાત્માને વિષય કરે છે ઉપયોગ, અને ત્યારે પરનું જાણવું બંધ થાય છે. એમ પણ આપણે સાચું કે ત્યાં સ્પર્શાદી વિષયોનું શ્રવણાદીનું જાણવું રહેતું નથી, જ્ઞાન રહેતું નથી. તો આત્માના જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, તો અહીંયા સ્વપ્રકાશકપણું થયું પણ પરપ્રકાશકપણું ન થયું, તો સ્વપર પ્રકાશકપણાની બાધા આવી, એ સ્વભાવ બાધા પામ્યો અહીંયા નિર્વિકલ્પ થતા, એવો પ્રશ્ન ઉઠાવ્યો. બરાબર ઉત્તર આપ્યો છે કે નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે અને આનંદને પણ જાણે છે, માટે ત્યાં પણ સ્વપર પ્રકાશક પણ છે. આ નિશ્ચય સ્વપર પ્રકાશક પણ છે. સ્વવિકલ્પ દશામાં જ્ઞાની પોતાને પણ જાણે છે અને પરનું જાણવું પણ એની દિશામાં થાય છે, તે વ્યવહાર સ્વપર પ્રકાશક પણ છે. અને નિર્વિકલ્પ દિશામાં સ્વરૂપનું જાણવું સાથે આનંદનું જ્ઞાનનું જાણવું, જ્ઞાનને પોતાને, કેમ કે જાણવાનો સ્વભાવ જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં નથી, અને એ જ્ઞાન આનંદાદીને પણ જાણે, તો ત્યાં સ્વને પરદે જાણવું થઈ ગયું. ત્યાં સ્વપર પ્રકાશક સ્વભાવનું કાય ન રહ્યું કોઈ, એમ છે. આ વિષય લીધો કુંકુંડાચાર દેવે અને પદ્મ પ્રબંધારી દેવે નિયમસારના છેલ્લા અધિકારમાં શુદ્ધ ઉપયોગ અધિકાર, શુદ્ધ ઉપયોગનો જે અધિકાર દીધો છે એમાં વાત લીધી છે. એ અધિકારની શરૂઆતમાં જ સ્વતર પ્રકાશકપણાની ચર્ચા કરી છે બધા પડખેથી, અને એમાં પણ આ પ્રશ્ન ચાલ્યો છે કે નિર્વિકલ્પ ઉપયોગ થાય પદનું જાણવું નથી. કેવળ જ્ઞાનીને ભલે હોય એક સાથે લોકાલોકનું જાણવું અને નિજ શુદ્ધાત્માનું જાણવું, પણ એ તો સર્વદેશીય ઉપયોગ છે માટે. પણ જ્યાં ઉપયોગ છદ્મસ્થનો છે અને બીજા વિષયને એક સાથે ન વિષય કરી શકે એવું છે, ત્યાં શું? બારમા ઉપયોગ હોય ત્યારે તો આપ એમ કહો કે લબ્ધથી આત્માને જાણે છે, સ્વજ્ઞાન લબ્ધ રૂપ હોય છે ઉપર કહ્યું ને, અને ઉપયોગ રૂપ નથી હોતું ત્યારે તો સ્વપર પ્રકાશક પણ સ્થાપિત થાય છે. લબ્ધ જ્ઞાન ન હોય તો સ્વપર પ્રકાશક પણ ક્યાં રહ્યું? જો પદ્મસ્થ નો જ્ઞાની નો સાધક નો ઉપયોગ પર પદાર્થમાં લાગે ત્યારે એટલી જો જ્ઞાનની દશા વિચારવામાં આવે તો સ્વપર પ્રકાશક પણ નહીં રહે, તો સ્વપ્રકાશક પણ ત્યાં નહીં રહે. માટે પણ સ્વતંત્ર પ્રકાશકપણામાં લબ્ધ અને ઉપયોગ બંનેની સાબિતી થાય. અજ્ઞાનીને તો ક્યાં સ્વતંત્ર પ્રકાશક સમ્યક નથી, એનો તો સ્વભાવ છે. એમાં સ્વતંત્ર પ્રકાશક પણ સમ્યક પ્રકારે પ્રગટ થયું નથી, એટલે એ તો પોતાને એકાંતે પરપ્રકાશક પણ માને છે, સ્વીકારે છે અને વેદે છે ભ્રાંતિ. તો પણ ભગવાને તો એ કહ્યું કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અબાલ ગોપાળ ને અનુભવમાં આવી રહ્યો છે. એમ લેવું તો લેવાય, એને સ્વીકાર નથી એટલે એ વાત એને ગણવામાં આવતી નથી. જેમ દાટેલું ધન દરિદ્રીને ભાનમાં નથી તો ભીખ માગે છે, દરિદ્રતા કરે છે, એ ધન નહીં હોવા બરાબર એને છે. થઈ ગયું સ્વતંત્ર પ્રકાશક પણ થઈ ગયું, પણ એને સ્વતંત્ર પ્રકાશકપણા નો સ્વીકાર નથી. સ્વભાવ તો કાયમ છે, પણ સ્વભાવ તો ક્યારેક વિભાવ તરીકે પરિણમન કરે, પણ સ્વભાવ સ્વભાવ તરીકે તો છે, શક્તિ શક્તિ તરીકે તો છે. જેમ કે ચારિત્ર ગુણ રાગ રૂપે પરિણમન કરે તો એનો સ્વભાવ છે, પણ એને પરિણમન ના વિભાવ છે. સંતાન છે, સ્વરૂપ ને શ્રદ્ધવાના સ્વભાવ વાળો છે, પણ પોતાના અશ્રદ્ધે અને પરને શ્રદ્ધે રાગને શ્રદ્ધે વિભાવ છે. એમ છે, એમ પરિણમન ની અંદર સ્વભાવ વ્યક્ત જ હોય બધા ગુણોનો એવું નથી. પ્રાય તો જ્ઞાન છે એટલે જ્ઞાન ને સ્વભાવ અંશ વ્યક્ત છે. જ્ઞાન તો એક એવી પર્યાય છે, એવો વેપાર છે, એવું પરિણમન છે કે જેમાં સ્વભાવ અંશ વ્યક્ત છે. એટલે આ જ્ઞાનમાં જ્ઞાનનું વેદવું છે પણ એને પકડાતું નથી. જ્ઞાનમાં જ્ઞાનનું વેદવું છે પણ એને પકડાતું નથી, કેમ કે પર વેદ પકડાયેલો છે એટલે એને પકડાતું નથી. લબ્ધ એને પકડાતું, એટલે વેદન શું, વેદન કેવી રીતે, એ પ્રશ્ન ઉભો રહ્યો છે. એનું કારણ એ છે કે પકડાતું નથી. આવિર્ભાવની કળા જો હાથમાં આવે તો વેદન નું ગ્રહણ થાય, તો વેદન માં અસ્તિત્વ નું ગ્રહણ થાય, તો સ્વરૂપ નો આશ્રય થાય. એ સામાન્ય આવિર્ભાવ છે. નિયમ સાર નો ન્યાય લીધો છે, મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર નું પ્રવચન પણ ન્યાય લીધો છે નિયમ સાર નો. તો બધા જ્ઞાની પંડિતો એ જ્ઞાની વિદ્વાન હોય તો એ પોતાની કૃતિ છે એમાં પરમાગમ માંથી એના મૂળ માંથી એ વાત પકડીને પોતાની કૃતિમાં જે વાત લીધી છે એના મૂળ તો બધા પરમાગમ માં પડ્યા છે, એમાંથી લીધેલી છે. આનંદ ને જાણવો તે જ્ઞાન ની અપેક્ષા એ પર છે. જ્ઞાન ને આનંદ, જ્ઞાન માં એકલું સ્વપણું સ્વીકારતા આનંદ છે ત્યાં પર છે, કેમ કે તે જ્ઞાન રૂપ નથી. વસ્તુની અપેક્ષાથી તો બંને સ્વ છે, પણ અંદરો અંદરના મૂળ ભેદથી જ્ઞાન છે તે આનંદ નથી અને આનંદ છે તે જ્ઞાન નથી. બંનેની શક્તિ જુદી જુદી, બંનેના કાર્યો જુદા જુદા, બંનેના ફળ જુદા જુદા, બંને ગુણોના પ્રકૃતિ સ્વભાવ જુદા જુદા, એ બધું જુદું જુદું છે. તેથી આનંદ ને જાણે જ્ઞાન, તે જ્ઞાન ની અપેક્ષા એ પર છે. નિર્વિકલ્પ દિશામાં સ્વગ્નિ એક જ આવ્યું એમ નથી, નિર્વિકલ્પ દિશામાં સ્વગ્નિ એક જ આવ્યું એમ નથી, જ્ઞાન સાથે આનંદ નો ખ્યાલ પણ સ્પષ્ટ આવે છે. આનંદ ઉભરાય ને વેદાય છે, આનંદ ઉભરાઈ જાય છે ને અનુભવ ગોચર થાય છે, તેથી આનંદ નો ખ્યાલ આવે છે. બીજા આનંદ ગુણનું પરિણામ છે, પણ બીજા ગુણોનો ખ્યાલ ન પણ આવે, પણ છદ્મસ્થ જીવને આનંદનો ખ્યાલ ન આવે એવું બનતો હૃદય નથી. જ્ઞાન અને આનંદ એ બંને નો ખ્યાલ આવે છે, કેમ કે જ્ઞાન તો પોતે જ છે ખ્યાલ કરનાર, અને આનંદ એક એવો વિશિષ્ટ ભાવ છે કે જે એના ખ્યાલ બહાર જતો તિરિયન જોય તો એને ખ્યાલમાં આવે, આનંદ નો ખ્યાલ આવે છે. ગર્ભિત પણ લેવામાં આવે તો સ્વતંત્ર પ્રકાશક આ રીતે છે. ત્યારે અનાદિથી નહીં જાણેલા સ્વરૂપમાં એમ જણાય કે મારા સ્વરૂપ ને વિશે માત્ર હું એક જ છું ને અન્ય કઈ નથી, તો હું છું ને બીજું કઈ નથી એમ બીજાનું જ્ઞાન નાસ્તિક રૂપે આવ્યું કે ના આવ્યું? જે ભેદ જ્ઞાનને ચિંતવતા ચિંતવતા, જે ભેદ જ્ઞાનને ભાવતા ભાવતા નિર્વિકલ્પ અનુભવ થયો, ત્યારે એનું અનુભવ જ્ઞાન થયું કે મારા અનુભવમાં બીજા કોઈ પદાર્થ નો અનુભવ થતો નથી, એથી સ્પષ્ટ થાય છે, સિદ્ધ થાય છે કે મારા સ્વરૂપમાં અન્ય સમસ્ત નો અભાવ છે. જે સંચિત કર્મનો ઉદય આવે છે ને જે અંદર અંતરંગ નિમિત્ત ગણાય છે પરિણમનને, એનો અનુભવ નથી, તેથી કર્મ પણ સાબિત થાય છે. શરીરની વેદના નો પણ ત્યાં અભાવ છે, શરીર વેદન નો અભાવ છે, તેથી શરીર નો અભાવ પણ ત્યાં. જો આ નજીકમાં નજીક ચીજ છે એનો અભાવ જણાય છે, તો જે ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થો નો અભાવ છે એ વાત તો કરવાની પણ જરૂર રહેતી નથી. એમ પણ પરનું જ્ઞાન આવી ગયું કે ન આવી ગયું? તે વખતે ભલે એવો પર નથી એમ ઉપયોગ ભલે ન ચાલતો હોય કે મારામાં પર નથી, ભલે ન ચાલતો એવો ઉપયોગ ભલે ન ચાલતો હોય, પણ જ્ઞાન છે કે ન થાય? એ જ્ઞાન થઈ જાય છે કે મારામાં હું એક જ છું, એટલે નાસ્તિકનું જ્ઞાન એમાં થઈ જાય છે કે બીજું કોઈ નથી, વગર વિચારે ને વગર ઉપયોગ મૂકે. એમ પણ સ્વપ્ર પ્રકાશ પણ તો છે નથી, એવું નથી, એ રીતે સિદ્ધ થાય છે.
ધ્યાન
અને ઉપયોગ નથી ત્યાં, ધ્યાન ને ધ્યેય તો વસ્તુ અપેક્ષા એ જુદા નથી, એટલો વિકલ્પ નથી, પણ ધ્યાન છે તે ધ્યાન છે, તે ધ્યેય છે એક વસ્તુ ભૂતપણે બંને એક છે, અને એકાગ્રતાને હિસાબે ત્યાં એવો વિકલ્પ નથી કે આ ધ્યેય છે ને આ ધ્યાન છે. પણ પોતાના ધ્યાનમાં અન્ય પદાર્થનું ધ્યાન નથી, પોતામાં અન્ય પદાર્થ નથી, પોતાના ધ્યાનમાં અન્ય પદાર્થનું ધ્યાન નથી, કેમ કે અન્ય પદાર્થ પોતામાં નથી. જો પોતામાં અન્ય પદાર્થ હોત તો પોતાનું ધ્યાન કરતા કરતા અન્ય પદાર્થનું પણ ધ્યાન થાત, જેમ જ્ઞાન થાત તેમ ધ્યાન થાત. પણ એ જ સૂચવે છે કે અન્ય પદાર્થ ત્યાં નથી, તો એવો ઉપયોગ મૂક્યા વગર પણ એનું જ્ઞાન થઈ જાય છે, એવો વિચાર કર્યા વિના પણ એનું જ્ઞાન થઈ જાય છે કે હું એક છું, નિર્ભેળ છું એટલે શુદ્ધ છું, એક છું એટલે મારામાં કોઈ ભંગ ભેદ કે બીજો નથી, અને શુદ્ધ છું કેમ કે મારામાં ભેદ નથી, નિર્ભેળ છું માટે શુદ્ધ છું. તો શુદ્ધતાનું જ્ઞાન થયું ને ધ્યાન થયું એમાં પરની અપેક્ષા આવી, કેમ કે શુદ્ધતા તો અશુદ્ધતા ની અપેક્ષિત છે, અપેક્ષાનું જ્ઞાન છે. આ આંગળી મોટી છે એમ મોટા ઉપર ઉપયોગ મૂકો, નાનમાં નાની રહી ગઈ, કે આની અપેક્ષા એ આ મોટી છે, આની અપેક્ષા એ તો નાની છે, આ આંગળી ની અપેક્ષા એ આ આંગળી નાની છે, પણ આને જયારે મોટી કહી ત્યારે નાની ની અપેક્ષા છે જ્ઞાનમાં. હું એક છું ને શુદ્ધ છું એટલે મારામાં બીજું કોઈ નથી, હું સાપેક્ષ જ્ઞાન ત્યાં ઉદ્ભવ થઈ ગયો, વિકલ્પ ની જરૂર નથી, વગર વિકલ્પ થઈ ગયો. પરનું પ્રકાશ હું એટલે પરનો પર નથી એવું જે પર સંબંધી નું જ્ઞાન, પર નથી એવું પર સંબંધી નું જ્ઞાન તે પરનું પ્રકાશ. કેમ કે આત્મામાં નાસ્તિત્વ ધર્મ છે, કોનો? આત્માનો, આત્માને નાસ્તિત્વ ધર્મ છે. જેનાથી નાસ્તિત્વ છે કે પરથી નાસ્તિ છે આત્મા? પણ એ પર સાપેક્ષ ધર્મ કયો, માટે પરનો ધર્મ નથી, ધર્મ તો પોતાનો છે, નાસ્તિત્વ તો પોતાનું છે, નાસ્તિકપણું છે એ પોતાનું છે. તો કોનાથી નાસ્તિકપણું કે નહીં પરથી? પરથી નાસ્તિકપણું છે. પણ એક સાથે અસ્થિ નાસ્તિ નું પ્રકાશ નું તેનું નામ અનેકાંત છે. આવો ત્યાં જ્ઞાન નો અનેકાંતિક પર્યાય છે એમ કેવું છે. એક સાથે બે ધર્મ ને બે ધર્મ માં આવો, અનેકાંતિક જ્ઞાન છે તે, એકાંત જ્ઞાન નથી. અપેક્ષા એને સમ્યક એકાંત જ્ઞાન કહો, પણ અપેક્ષા એને સમ્યક અનેકાંત જ્ઞાન પણ કહેવું પડે છે. અનેકાંતિક જ્ઞાન છે, એકાંતિક જ્ઞાન નથી, એ મિથ્યા એકાંતિક કહેવામાં આવે છે. પર સાપેક્ષ પણ અનેક ધર્મો છે, અનેક શું અનંત ધર્મો છે, અનંત પર છે તો એના સાપેક્ષ પણ અનંત ધર્મો છે. આનંદ ને જાણવો એ તો બહુ ચોખ્ખું ચોખ્ખું લીધું છે, કે આનંદ નો અનુભવ છે એવું તો ન પકડાય, કેમ કે એના ઉપર ઉપયોગ નથી. પણ આનંદ નું તો ત્યાં વેદવું ને જાણવું છે, માટે આનંદ જણાય છે તે જ્ઞાન સિવાયનું જાણવું પણ છે. એમાં જ્ઞાન જ્ઞાન ને જાણે છે, ઉપરાંત જ્ઞાન આનંદ ને જાણે છે, માટે જ્ઞાન પોતે સ્વ અને આનંદ પર એમ સ્વતર પ્રકાશક પણ ત્યાં થઈ ગયું. હા, બીજા બીજા છે, પણ બીજા તો ખ્યાલમાં ન આવે. ઓછો ઉપાડ હોય ને ઉપયોગ થાય, ત્રિંચમાં પણ ઉપયોગ થાય છે, શુદ્ધ ઉપયોગ થાય છે, તો બીજા ગુણો નો ખ્યાલ ન આવે. આ આનંદ નો તો ખ્યાલ આવે છે, આખા પદાર્થ નો અસ્થિપણે ખ્યાલ આવે છે, પણ એ તો સ્વપણે ખ્યાલ આવે છે. અભેદ નિર્ભેદ દ્રવ નો જે ખ્યાલ આવે છે કે હું દ્રવ સ્વરૂપે છું, એમાં તો સ્વપણું જાય, ત્યાં પર કોણ રહ્યું એમ? પણ જ્ઞાન અને આનંદ માં તો સ્વ ને પર એવું બે પણ થઈ ગયું. જ્ઞાન જ્ઞાન ને જાણે, જ્ઞાન આનંદ ને પણ જાણે, એવું બને છે. કેમ કે એ એક જ ગુણ નું પરિણામ એવું છે કે ઉપસે છે, જેમ ઉભરો આવે, તપેલી માં દૂધ થોડું હોય ને ન દેખાય, પણ ઉભરો આવે તો કાંઠે આવીને દેખાય. 500 ગ્રામ દૂધમાં ઉધરો આવ્યો હોય, નાની તપેલી હોય, ન દેખાય એમ, તળીએ ઉધરો આવે તો દેખાય જાય એમ, આનંદ નો ઉધરો આવે છે. નિર્વિકલ્પ દશામાં આનંદ નો ઉધરો આવે છે. એક છદ્મસ્થ ને ઓછામાં ઓછા ઉઘાડ વાળા 3 ઇંચ ને પણ એનો ખ્યાલ આવે છે કે મને આનંદ આવ્યો હતો. ઘણા શાસ્ત્ર વાંચીને પણ એવું ખોટું વિચારે છે, કલ્પના કરે છે, વિચારે છે કે કલ્પના કરે છે ખોટી. પ્રથમ ઉપશમ સમય દર્શન નો કાળ જઘન્ય અસંખ્ય સમય નો એટલો ઓછો છે કે આનંદ આવે એની ખબર ન પડે, આનંદ આવી જાય પણ પોતાને ખબર ન પડે, સમય દર્શન થઈ ગયું હોય એ વાત કલ્પિત છે, ખોટી છે, એવું બનતું નથી કોઈ દિવસ. અનંત કાળમાં મેં અનુભવેલો એવો આનંદ નો અનુભવ થાય ને એને ખબર ન પડે, અને આનંદ નો અનુભવ થાય એ વાત માનવા જેવી નથી. એટલે આનંદ તો છે, જ્ઞાન ને આનંદ એ છે. બીજા ગુણો નું પરિણમન તો ઉપયોગ સૂક્ષ્મ ન હોય, એ ઉઘાડ નો વિષય થાય છે. સાધક જીવ ને પણ જેટલો ઉઘાડ નિર્મળ થઈને સ્વરૂપ ને વિશે કાર્ય કરી હોય એટલા બીજા ગુણો નું બીજી શક્તિઓનું જ્ઞાન થાય. શક્તિ કઈ તો બધા અનુભવી જ્ઞાનીઓને સુરતાલી શક્તિ નો અંદર માં અનુભવ વખતે જ્ઞાન થાય છે એવું નથી બનતું, પણ એક આનંદ શક્તિ એવી છે કે એનું જ્ઞાન થયા વિના, એક જ્ઞાન શક્તિ એવી છે કે એનું જ્ઞાન થયા વિના રહેતું. એટલે જ પ્રસિદ્ધપણે આત્માને જ્ઞાનાનંદ સ્વભાવી કહ્યો છે, એનું કારણ એટલું. તો બધા અનેક ગુણ છે, બીજા નામ કેમ પાડતા નથી, બીજા નામ એટલા પ્રસિદ્ધ પણ કેમ નથી, નામ તો પાડ્યા છે અનેક દ્રવ્યના નામ છે ગુણ પ્રમાણે, પણ એ બધા ગુણોના નામ એટલા પ્રસિદ્ધ નથી જેટલો જ્ઞાનાનંદ સ્વભાવ પ્રસિદ્ધ છે. એનું તો મુખ્ય કારણ પણ આ જ છે કે છદ્મસ્થને પણ અનુભવ ગોચર થાય છે. બીજા ગુણો અનુભવ ગોચર થતા હોવા છતાં સમજણમાં આવતા નથી, પકડાતા નથી. અનુભવ ગોચર તો આખું દ્રવ્ય થાય છે એટલે અનંત ગુણો થાય છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, અનંત ગુણ નો રસ છે, પકડાય નહીં. કોઈને કેટલાક પકડાય છે એનું વર્ણન કરી શકાય છે, જેમ કે અમૃતચંદ્રાચાર્ય સુરતાલી શક્તિ નું વર્ણન કર્યું, દીપચંદજીએ પણ કેટલીક શક્તિનું વર્ણન કર્યું. તેથી ત્યારે ખરેખર જાણવામાં આવ્યું કે આનંદ આત્મામાં છે, આત્મા સિવાય કઈ આનંદ નથી, કેમ કે આ બીજા પદાર્થો નથી આત્મામાં. અન્ય પદાર્થના અભાવ સહિત આનંદનો અનુભવ થયો, તેથી મારો આનંદ ફક્ત મારામાં છે, મારો આનંદ મારા સિવાય ક્યાંય નથી, એ અનુભવ ના થઈ ગયા. ભૂખ લાગી હતી એટલે શિકાર કર્યો હરણનો. સિંહનો સામાન્ય પ્રકૃતિ એવી છે 3 ઇંચમાં પણ કે એ ભૂખ વગર અમસ્તા અમસ્તા પ્રાણીઓનો શિકાર કરીને મારે નહીં. જ્યારે એને ભૂખ લાગે ત્યારે એ શિકાર શોધવા નીકળે અને કોઈને મારીને ખાય, કોઈનું મારેલું ખાય નહીં. બરોબર, પછી એની પ્રકૃતિ માટે બીજા કોઈ વાઘે હાથી પ્રાણીને માર્યું પીડ્યું હોય તો જેમ શ્રીમંત માણસ એઠું ખાતા નથી એમ કોઈ મારેલું સિંહ ન ખાય, પોતાના હાથે શિકાર કરવો થાય એટલો ગુસ્સો છે. એક જાતનો અહમ છે, એક જાતનો અહમ છે. ઇન્દ્ર છે, સિંહ છે, જંગલના પ્રાણીઓમાં 3 ઇંચમાં ઇન્દ્ર છે. સ્વઇન્દ્રમાં એ ભગવાનના સમુદ્રમાં એક ઇન્દ્ર છે, સ્વઇન્દ્રમાં એ સિંહ ઇન્દ્ર છે, 3 ઇંચ આમ તો નાગેન્દ્ર પણ છે, નીચેથી આવે છે, નાગેન્દ્ર આવે છે, આ સિંહ છે પણ ઇન્દ્ર છે, બાકી બધા દેવલોક મનુષ્યમાં ચક્રવર્તી ઇન્દ્ર છે. છ ખંડ થી કોઈનું ચક્રવર્તી થી ઊંચું પણ કોઈનું હતું નથી, મનુષ્યમાં ચક્રવર્તી ઇન્દ્ર છે. તિરિંચમાં સિંહ ઇન્દ્ર છે, આ નાગેન્દ્ર છે, બાકી દેવલોક ના ઇન્દ્ર છે. માથે મણી હોય, કાચા મણી હોય, સર્ચ લાઇટ કઈ નથી એવા મણી હોય, એવા નાક થાય છે. આ હાથીના માથામાં મોતી પાકે છે કે નહીં, મુક્તા ફળ પાકે છે, લાલ મણી પાકે છે, શું કે છે, લાલ મણી કે છે, નીલમણી ને લીલા મણી, માણેક માણેક પાકે છે, હાથીના માથામાં પાકે છે. એ બધા એ જાતના પૂર્ણ પ્રકાર છે. આમ છે તિરિંજ ગતિ પાપની છે, નરક ગતિ પાપની છે, પણ આટલા પાછળ હારે પૂર્ણ છે. આ પૂર્ણ પાપની વિચિત્રતા હારે હારે એક બંધ અધિકાર ની અંદર બહુ સારો વિષય લીધો છે, કે મિથ્યાત્વ થી બંધ થાય છે અને તે મિથ્યાત્વ નો બંધ શુભાશુભ બંધ નું કારણ છે. માટે શુભ બંધ નું અન્ય કારણ તું ખોળતો નહીં, શોધતો નહીં, એવી વાત ચાલી છે. બંધ અધિકાર માં સમયસાર નો જે બંધ અધિકાર છે એમાં એ વિષય ચાલ્યો છે. વિશેષ વાત કે બીજું કોઈ શુભ નું કારણ કોઈ બીજું છે એમ લેવાની તારે જરૂર નથી. એક જ ભાવ શુભાશુભ બંધ નું કારણ છે એમ લેવાનું. વિષય તો એ ચાલ્યો છે કે કોઈ મારે કોઈ જીવાડે એવો અભિપ્રાય રાખે છે, કોઈ સુખી કરવાનો ને કોઈ દુખી કરવાનો અભિપ્રાય રાખે છે. એમ જીવનો આવો જે ભાવ છે તે અજ્ઞાન છે, અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે શુભાશુભ બંધનું કારણ છે એમ લીધું. તે શુભાશુભ બંધનું કારણ છે. તો આચાર્ય દેવી એ વાત કીધી કે ભાઈ તું બીજું કારણ ખોળતો નહીં, શુભ બંધ નું કારણ બીજું ને અશુભ બંધ નું બીજું કારણ ખોળતો નહીં. બંધ નું કારણ તો મિથ્યા છે ને એનાથી શુભ ને અશુભ ભય બંધ થાય છે એનો આ પ્રગટ દ્રષ્ટાંત છે. કે હાથી થયો એ પાપથી થયો કે પુનથી થયો, કે પાપને કારણે આ સ્થિતિમાં ગયો, પણ એના માથામાં મુક્તા ફળ પાક્યું છે ને લઈને પાક્યું. આ લીંબુમાં એવા મોતી પાકે છે, એવા રત્નો પાકે છે, તો એને પુણ્યનું પુન પ્રકૃતિનો બંધ કર્યો. બધા હાથીના માથામાં મુક્તા ફળ ન હોય, પણ એવા કોઈ પુણ્યશાળી હોય, ચક્રવર્તીઓના હાથી હોય કે જેના માથા લડાઈમાં ફૂટે તો ફડાક ફડાક અંદરથી મુક્તા ફળ ઉડે, માથા ઉપર ઘા પડે અને અંદરથી મુક્તા ફળ ઉડે, જેમ દાડમના બી બહાર નીકળે એવી રીતે ચમકતા રત્નો બહાર પડે એવા અંદર ભર્યા હોય, એ પુણ્ય પ્રકૃતિ છે. અને એક સાથે મિથ્યાત્મા બે બંધાણા છે, પુણ્ય પાપ બે, એ શુભાશુભ બંધ નું કારણ. કેટલી છે? 259 મૂળ ગાઠાયું છે. હા, અમે તાર મતું કરું છે. આમાં જરા જીવોને હું અણુ છું અને નથી અણતો, દુખી કરું છું અને સુખી કરું છું, અણુ છું એવો એક અભિપ્રાય, નથી અણતો એટલે રક્ષા કરું છું, બચાવું છું, દુખી કરું છું ક્રોધાદિથી અને સુખી કરું છું એને મદદ કરીને દાનાદિ વડે, એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યા દ્રષ્ટિને છે
અને તે જ પોતે રાગાદી રૂપ હોવાથી એવો અધ્યવસાય રાગ સ્વરૂપ હોવાથી તેને શુભાશુભ બંધનનું કારણ છે. એમ બે હારે લીધા છે, પણ એમાં એમ લીધું છે કે તું ખોળતો નહીં, એમ કે બીજું કારણ ખોળતો નહીં. મિથ્યા દ્રષ્ટિ ને જે આ અજ્ઞાન થી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધ નું કારણ છે, એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય પાપ પણ બંધ નું બે પણ હોવાથી બંધ ના કારણ નો ભેદ ન શોધવો, આ એક પોતે ટીકામાં વિશેષ લીધો. કોણ બહુ સારો મૂળ ભાષા થી એવું મિથ્યા દ્રષ્ટે અજ્ઞાન જન્મા રાગમયો અધ્યવસાય સેવ બંધ હેતુ ઇતિએવ ધારણીયમ, એમ ધારવું, એમ બરાબર નિશ્ચય કરવો કે આ જ બંધનું કારણ છે, આ અજ્ઞાનમય અધ્યવસાય તે જ બંધનું કારણ છે, એમ બરાબર નક્કી કરવું. ધારણીયમ આમ જ ધારવું, ન ચ પુણ્ય પાપત્વે ન દ્વિત્વ બંધસ્ય તદ હેતુ અંતરમ અન્વેષ્ટવ્યમ, અન્વેષણ કરવું, શોધતો નહીં, શોધ નહીં ચલાવતો. ન તો પુણ્ય પાપે દ્વિત્વ, પુણ્ય ને પાપ બે પ્રકારે બંધ થતો હોવાથી, બંધમાં બે પ્રકારનું બે પણ હોવાથી પુણ્ય ને પાપના બંધમાં જુદું જુદું કારણ છે. તદ હેતુ, તેનો હેતુ જુદો જુદો છે, અંતર હેતુ બીજો હેતુ છે. ન અન્વેષ્ટવ્યમ, એ શોધ કરવાનો વિષય નથી, એવી શોધ કરવા જઈશ ને ના પાડી દીધી છે. પુણ્ય બીજા ભાવથી બંધાશે અને પાપ બીજા ભાવથી બંધાશે એવી શોધખોળમાં ઉતરી છે. મારે ભાવ લીધી ન અન્વેષ્ટવ્યમ, એવું અન્વેષણ કરવા જઈશ. તેનું ગુજરાતી કહ્યું છે કે પુણ્ય પાપ પણે બંધનું બે પણ હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો, અર્થાત એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ કોઈ બીજું છે. કારણ કે એક જ આ અધ્યવસાય, હું દુઃખી કરું છું અથવા સુખી કરું છું, હું મારું છું અથવા જીવાડું છું, એમ બે પ્રકારે શુભાશુભ અહંકાર રસથી ભરેલા પણ આવડે આ નાખ્યું છે. બંનેમાં અહંકાર સામાન્ય છે એમ કે છે, તારો હું જીવાડવાનો અભિપ્રાય રાખ કે મારવાનો અભિપ્રાય રાખ, સુખી કરવાનો અભિપ્રાય રાખ કે દુઃખી કરવાનો અભિપ્રાય રાખ, અહંકાર રસથી ભરેલા પણ આવડે પુણ્ય ને પાપ બંનેના બંધનું કારણ હોવાથી અવિરોધ છે. એક જ કારણ છે, એમાં વિરોધ આવતો નથી. એક જ વ્યવસાયથી બંનેનો બંધ પડશે એમ કે છે. એટલે તું હાથી એ થઈશ ને મુક્તા ફળે પાછે બે ખાતે એમ કેવું છે. તું મિથ્યા દ્રષ્ટિએ થઈ અને શેઠ્યો થઈશ. આ લોકો પ્રશ્ન કરે છે ને અમેરિકામાં પૈસા વાળા છે, ત્યાં તો આપણા જેવો ધર્મ નથી, અરે રેણીકરણી ના ઠેકાણા નથી, આપણી સંસ્કૃતિ જેવી રેણીકરણી ની સંસ્કૃતિ નથી. તે મિથ્યાત્મા બે પડે છે, પુણ્ય ને પાપ બે બંધાય છે. મિથ્યા દ્રષ્ટિ ને બે હારે જોવામાં આવશે, પાપ નો ઉદય દેખાશે, પુણ્ય નો ઉદય દેખાશે, બે એક સાથે દેખાશે. કેમ કે અધ્યવસાય થી એને બે બાંધ્યા છે, એને પુણ્ય કરવાનો અને પાપ કરવાનો, સુખી કરવાનો અને દુઃખી કરવાનો, મારવાનો અને જીવાડવાનો, બધો અધ્યવસાય કર્યો છે, માટે બે એને બંધ પડે છે. અહંકાર રસ થી ભરેલા ભાવ છે, મિથ્યાત્મના ભાવ છે. બહુ સારું પ્રવચન છે આ વિષય ઉપર, 260 ની ગાથા છે. અબંધ ભાવ એ પરિણમવાથી બંધ ન પડે, અબંધ સ્વભાવનો આશ્રય કરવાથી બંધ ન પડે. આત્મા જે અબંધ સ્વભાવ છે, શુદ્ધ ચિદાનંદની મૂર્તિ એ અનંત ગુણનું નિધાન છે, એમાં પરિણામ એકાગ્ર થાય, પરિણામ એને હૃદય, પરિણામ એને હૃદય, પરિણામ એમાં સ્થિર થાય, બંધ ન પડે. બંધ અધિકાર પણ બહુ સુંદર થાય. પછી 62મા જાથામાં સંક્ષેપ લીધો છે, મારો ને મારો જીવ ને છે બંધ અધ્યવસાનથી, અધ્યવસિદેણ બંધો સત્તે મારેવું મા વ મારેવું, એસો બંધ સમાસો જીવાણ નિશ્ચયણ એસ. આ જીવ કેરા બંધ નો સંક્ષેપ નિશ્ચય નહીં, નિશ્ચય નથી. આ સંક્ષેપમાં બંધ નો નિશ્ચય આ રીતે કરવામાં આવ્યો છે. એ સહ બંધ સમાસો, આમાં બંધ સમાસ એટલે સમાઈ જાય છે, બંધનો પ્રકરણ આની અંદર સમાવેશ પામે છે, એનું નામ સમાસ છે. સમાય એનું નામ સમાસ છે. આપણે સંસ્કૃત શબ્દો ષષ્ઠી સમાસ ને ચતુર્થી સમાસ બધા વિભક્તિના સમાસ આવે. બસો 54માં એ વિશે અગુથી લીધો છે, 254માં એ વાત આવે છે. આમાં એ માન્યતા અહંકાર થી ભરેલી છે, તેથી તે શરીર ઇન્દ્રિય ની ક્રિયા સ્વયં એના પૂતગળો વડે થાય છે. બીજા જીવો સૌ પોતપોતાના ભાવથી સુખી દુઃખી થાય છે. ભાઈ, આવું જ જૈન પરમેશ્વરે કહેલું વસ્તુનું સ્વરૂપ છે. અરે, દુનિયાએ જૈનના નામે પણ ચિદાનંદ રસને છોડીને અહંકાર રસને જ પૂછો છે. આમ કહી દીધું, અહંકાર પાડવાનું મુખ્યતા કરી નાખ્યું છે ને સ્થાનક વાસી. અમે તો પાણીનો બિંદુ ન વાપરીએ બને ત્યાં સુધી, નાહીએ નહીં અને દેરાસર બાંધીએ, પાણીનો ઘણો વપરાશ. એક પાણીમાં આનંદ જીવો છે, એ પાણીના થાય કૃપામાં એટલી હિંસા થાય. ભાઈ, અહંકાર રસ પૂછવા જેવો ચિદાનંદ રસ ને ત્યાં છોડી દીધો. એમ નિર્વિકલ્પ દશામાં સ્વગ્ને એક જ આવ્યું એમ નથી, જ્ઞાન સાથે આનંદ નો ખ્યાલ આવે છે. એમાં અપવાદ નથી, કોક ને આવે ને કોક ને ન પણ આવે. બાળક હોય તો ન આવે ને તિર્યંત હોય તો ન આવે ને પુખ્ત ઉંમર નો હોય ને ઘણી વિચારધારાથી બધા ગુણોની સમજણ પેદા કરી લીધી હોય પછી એને ખબર પડે એમ નથી. જ્ઞાન ને આનંદ નો ખ્યાલ તો આવે આવે ને આવે છે. પોતે જ્ઞાન ને જાણે છે તે સ્વ ને, તે સ્વ અને આનંદ ને પર તરીકે જાણે છે. વિકલ્પ નથી, આ જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર એવો વિકલ્પ નથી. પણ જ્ઞાન જ્ઞાન ને પોતાને વિદે છે, તેથી તે સ્વ થઈ ગયું અને તેમાં આનંદ પણ અનુભવાયો તે પર થઈ ગયું. એમ વિકલ્પ નથી કે આ સ્વ અને આ પર, કેમ કે અનુભવ તો નિર્વિકલ્પ દશારૂપ છે. આમ સ્વપર પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે. નિર્વિકલ્પ દશામાં સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટપણે પરિણમન રૂપ છે. ત્યાં તો સ્વભાવ પ્રગટપણે પરિણમન રૂપ છે, પ્રગટ્યો છે ત્યાં સ્વભાવ. તો સ્વપર પ્રકાશક પણ પ્રગટ્યું છે કે નહીં, કે હા પ્રગટ્યું છે સ્વપર પ્રકાશક પણ ત્યાં પણ છે. એટલે નિયમસારના અધિકારમાં એ વાત નો ટોટલ માર્યો છે ટીકાકાર મુનિરાજે, કે આમ વ્યવહારે પણ સ્વપર પ્રકાશક પણ છે અને નિશ્ચયે પણ સ્વપર પ્રકાશક પણ છે. કોઈ એમ લે કે નિશ્ચય સ્વ પ્રકાશકપણું અને વ્યવહારે સ્વપર પ્રકાશકપણું અને નિશ્ચયથી તો એકલું સ્વ પ્રકાશકપણું એમ નથી ધ્યાન એ સ્પષ્ટ કર્યું છે ટીકામાં કે વ્યવહારે પણ આત્માને સ્વપર પ્રકાશકપણું છે અને નિશ્ચયે પણ સ્વપર પ્રકાશકપણું છે કેમ કે સ્વપર પ્રકાશકપણું તેનો નિશ્ચય સ્વભાવ છે અને જ્યાં સ્વાભાવિક દશા પ્રગટ થાય નિર્વિકલ્પ યુગના કાળમાં ત્યાં સ્વપર પ્રકાશકપણું પ્રગટ ન થાય એ વાત તો રહેતી નથી એ પણ સ્વાભાવિકપણે પ્રગટ થાય છે અને એ આનંદને જાણે છે એનાથી સિદ્ધ કર્યું પોતે લોજિક આપ્યું એ આત્માનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાન જ્ઞાન છે જ્ઞાન શબ્દ જ્ઞ છે તે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય આ પોતાના હસ્તાક્ષર પરંતુ ચોંટી ગઈ એનું કારણ શું પછી માણસ કદાચ જીવ ત્યાં ને ત્યાં રહે છે આનો જીવ ત્યાં ને ત્યાં રહે છે તે આનંદ અંદર ફેર્યો છે માટે પરિણતિ ત્યાં છે એટલે જીવ ત્યાં છે એનો સમ્યક દ્રષ્ટિનો જીવ ક્યાં છે આત્મામાં છે માણસ નથી કહેતા કે ભાઈ ફલાણા ભાઈ મર્યા પણ એનો જીવ પૈસામાં હતો અથવા એનો જીવ પત્નીમાં હતો એનો જીવ છોકરામાં હતો એનો જીવ દુકાનમાં હતો એમ નથી કહેતા મર્યા ખરા પણ એનો જીવ ન્યા હતો એમ સમ્યક દ્રષ્ટિનો જીવ ક્યાં છે કે આનંદમાં એનો જીવ છે કેમ કે આનંદ ભર્યો છે અંદરમાં એટલો આનંદ ભર્યો છે એટલો આનંદ ભર્યો છે બેસુમાર આનંદ ભર્યો છે જેની કોઈ હદ નથી એટલો આનંદ ભર્યો છે એટલે સમ્યક દ્રષ્ટિનો જીવ એમાં છે આમ છે એનો જીવ જ ન્યા છે એમ કહેવાય એટલે એની એની પરિણતિ છે અને બીજે ક્યાંય એને આનંદ નહીં હોવાથી એનો ક્યાંય ઉપયોગ લાગતો નથી જાય છે ખરો પણ લાગતો નથી માણસ નથી કહેતો પણ મારું મન નથી લાગતો તમે ભલે એમ કહો કે આ ખાવ બહુ સારું બનાવ્યું છે પણ અંદરમાં ગડબડ એવી છે ને બેચેની એવી છે મોળ આવે છે ઉપકા આવે છે કાંઈ મીઠાઈ ખવાય હું મન લાગે મીઠાઈમાં વાત હતી મને એ ચીજ ભાવે છે પણ અત્યારે તો કઈ મન લાગે હું નથી એમ કહી દે એમ ઉપયોગ જાય છે સમ્યક દ્રષ્ટિમાં ઉદય ભાવમાં પણ ક્યાંય મન લાગતું કેમ કે એક તો બધું પારકું થઈ ગયું બધું જ પારકું થઈ ગયું જેટલું ઉદયાધીન ભાવે હતું ઘર કુટુંબ પરિવાર પૈસા ખેતી આબરૂ એ બધું પારખો એની આબરૂ એને પારખી પોતાની નહીં પણ તમને બધા
લાડુ ખાવાની વાત છે.